सर्व कारण हरि मूर्ति सर्व सुख नो आधार महासमर्थ प्रभु एक छो उझाणी करो मैं प्यार वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तम रमुदा धर्मनंदन महं विचिंतये। बोलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज। सवा 2067 ना भादरवा महीनानी सुदी छठ छे आज अने चंपा छठ के छे अथवा ललिता छठ शनिवार छे तारीख 3/9/2011। આ વિભાગના
ગુરુજી કહે કે જ્ઞાન થાય તો ભગવાનના સ્વરૂપમાં હેત થાય અને જો હેત થાય તો આપણી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા પૂર્વક ચોટે।
ગુરુજી વાત કરી હતી કે આપણે ત્યાગી હોય એને જ્યારથી ઘર છોડે ત્યારથી ઠેઠ ધામમાં જાય ત્યાં સુધી એને વૈરાગ ક્યારે મોળો ન પડવા દેવો।
ગુરુજી કે બહારથી ગમે એના યોગમાં રહેવું પણ અંતરથી તો એક ભગવાનના યોગમાં જ રહેવું, નહીંતર અંતકાળે બહુ દુઃખ થાય છે।
કાલ વાત આવી હતી કે જીવનો એવો સ્વભાવ છે કે એ જ્યાં પડે જ્યાં રોકાય ત્યાં મૂળિયા નાખી દે છે, માટે બહાર ગમે તેવો યોગ હોય પણ અંદરથી જો આપણે સતત સાવધાનપણે ભગવાનના કોન્ટેક્ટમાં રહીએ તો જો જીવ ત્યાં મૂળિયા નાખી દેશે તો આપણને અંતે બહુ ફાયદો થશે।
ગુરુજી કહે કે કર્યું બધું ભગવાનનું જ થાય છે, મારું જોર ચાલે નહીં, આની જેટલી પક્વતા ઓછી હોય એટલી મુશ્કેલીના સમયમાં મૂંઝવણ વધારે આવે।
ગુરુજી કહે કે ભગવાનના સામર્થ્યમાં વિશ્વાસ ન હોય તો એમ થાય કે ભગવાન કરી શકશે કે નહીં કરી શકે, અને ભગવાનમાં વિશ્વાસ ન હોય તો એમ થાય કે ભગવાન કરશે કે નહીં કરે।
એટલે ગુરુજીએ વાત કરી હતી કે મરતી વખતે સમજણ દઢ ન થાય, પહેલાથી ને જો સમજણ દઢ કરી રાખી હોય તો દુઃખ આવે ત્યારે સમજણ સારી રહે।
પ્રશ્ન, વનમાં હનુમાનજી નીલકંઠ વર્ણીને ક્યાં અને ક્યારે મળ્યા?
જન્માષ્ટમીને દિવસે વર્ણીજી જંગલમાં વડ નીચે બેઠા હતા તો ત્યાં હનુમાન દાદા તેમને રાત્રે મળ્યા।
કયું જ્ઞાન કલ્યાણકારી નથી ને કયું કલ્યાણકારી છે?
ભગવાનમાં હેતવાળું જ્ઞાન છે એ જ કલ્યાણકારી છે, અને લુખું જ્ઞાન છે તે કામનું નથી।
જ્ઞાનનું ફળ જ ભગવાનમાં પ્રેમ છે। જે જ્ઞાનમાંથી પ્રેમરૂપી ફળ પાકે નહીં તે જ્ઞાન લુખું કહેવાય છે, અને લુખું જ્ઞાન એટલા માટે કલ્યાણકારી નથી, લુખા જ્ઞાનને ભગવાન હારે કાંઈ સંબંધ હોતો નથી। જ્ઞાન ભગવાનમાં હેત કરાવે અને હેત ભગવાનમાં વૃત્તિ જોડાવે, અને ભગવાન આકાર વૃત્તિઓ થાય તો જ જીવનું કલ્યાણ થાય છે। વર્ણીએ હનુમાનજીને રક્ષણ કરવા બદલ ધન્યવાદ કહ્યા ત્યારે હનુમાનજીએ શું કહ્યું?
મહારાજના ધન્યવાદ સાંભળીને હનુમાનજીએ એવું કહ્યું કે હે પ્રભુ, મારામાં જે કાંઈ સામર્થ્ય છે એ તો આપનું જ આપેલું છે, આપ તો કાળના પણ કાળ છો તો હું આપની શું રક્ષા કરું, પણ આપ જ્યારે સંભાળો ત્યારે હું આપની સેવા કરવા જરૂર આવીશ।
ગુડ, ભગવાન જ માલિક છે, આ સમજણ ક્યારે કામ લાગે?
જ્યારે લોકો આપણને ધન સંપત્તિ બધું દસ્તાવેજ સહિત અર્પણ કરતા હોય ત્યારે આપણને એમ રહે કે ભગવાન જ માલિક છે, તો એ સમજણ કામ લાગે।
આ દુનિયાની કોઈ પણ વસ્તુનું માલિકીપણું કરવાનો જોગ આવે, એવો પ્રસંગ આવે, એવું પ્રેશર આવે, ત્યારે આ સમજણ દઢ હોય તો બચાય કે હું વળી શેનો માલિક. ભગવાન જ સુખ છે, આ સમજણ ક્યારે કામ લાગે?
જ્યારે જગત સંબંધી ભોગ વિષય પ્રાપ્ત થાય ત્યારે એનાથી અલિપ્ત રહેવામાં કામ લાગે.
જગત સંબંધી કોઈ પણ સુખ જ્યારે આપણને ખેંચતું હોય, એનો યોગ હોય, એવો પ્રસંગ હોય, ત્યારે ભગવાન જ એક સુખ છે એવી પાકી સમજણ હોય તો રક્ષા થાય, ને વૃત્તિઓ ત્યાં જાય નહીં. માટે વિષયના યોગમાં, જગત સંબંધી સુખના યોગમાં ભગવાન જ સુખ છે એવી સમજણની દઢતા ભારે કામ લાગે. ભગવાન જ કરતા છે આ સમજણ ક્યારે કામ લાગે?
જીવનમાં જ્યારે એવો કોઈ દેશ કાળ આવી જાય, દુઃખની પરિસ્થિતિ આવી જાય, વિકટ સમય આવી જાય કે મુસીબતનો સમય આવે, ત્યારે ભગવાન જ એક કરતા છે આ જ્ઞાન જો આવી જાય તો ઘણું કામ લાગે છે.
તો મૂંઝવણ થાય નહીં. અને આપણાથી કંઈક સારું થયું હોય ને બધા ખૂબ વખાણતા હોય કે તમે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, ત્યારે પણ ભગવાન કરતા મનાતા હોય તો એ બધા વખાણ સાંભળ્યા પછી પણ એ ઝેરને આપણે પચાવી શકીએ છીએ અને માન નામના, અહમ નામના ભયંકર દુશ્મનથી બચી શકીએ છીએ. ભગવાનને કરતા માનવાનું આ ફળ છે. મુંઝાઈ નહીં અને હરખાઈ નહીં, હર્ષ અને શોક વ્યાજે. સમજણ ક્યારે કેવી રીતે દઢ કરવી જોઈએ અને એનો હેતુ પણ કેવો?
ગુરુજી કીધેલું કે પાણી આવે ત્યારે પાળ ન બંધાય, એમ જીવનમાં એવા દેશકાળ કે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમજણ દઢ કરવા ન બેસાય, ત્યારે થાય પણ નહીં, સમય પણ હોતો નથી. એટલે જ્યારે નવરાશનો સમય હોય ત્યારે તે સમજણ દઢ કરવી જોઈએ.
પાંચેય માનસીમાં, એકાંતમાં ઊંડા ઉતરી રોજ એનો અભ્યાસ દાયા વિચિક્ષણ સાધુએ અને હરિભક્તોએ કરવો જોઈએ. ગુફામાં પ્રવેશ કરતા પહેલા વર્ણીએ શું વિચારો કર્યા? ભગવાનનું જે ધાર્યું થાય છે, ભગવાન જ એક કરતા છે, એમાં બીજાનું કોઈનું કાંઈ ચાલતું નથી અને પરમેશ્વરથી કશું જ અજાણ્યું નથી, અને જીવ રોજ ઉઠીને દુઃખ ન આવે અને હું અખંડ સુખી રહું એવા અનેક હવાતિયા મારે છે, તો પણ અણ તેડે દુઃખ તો જીવને આવે જ છે, ત્યારે હરિ ઈચ્છાથી આવે તો શું વાંધો, એમ નીલકંઠજીએ વિચાર કર્યો. એમની ઈચ્છા હશે તે જ થવાનું છે, એવા વિચારો કરી અને ગુફામાં પ્રવેશ્યા. શ્રીહરિ ગુફામાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દેવતાઓએ શું વિચાર્યું અને શું કર્યું?
દેવતાઓએ વિચાર્યું કે આપણે તો એ વર્ણિને આધારે જ છીએ અને મન કર્મે સેવા કરવાનો આ અવસર છે. આમ વિચારી અને તમામ દેવતાઓ એ ગુફામાં આવી ગયા અને એ ગુફામાં આવ્યા એટલે અંધારી રાત્રિ હતી, છતાંય તે ત્યાં મધ્યાહ્ન જેવો પ્રકાશ થઈ ગયો અને જીવ જંતુ તે બધા જળવત થઈ ગયા.
વર્ણિએ પુલાશ્રમમાં ભરતજીની જેમ તપ શરૂ કર્યું ત્યારે અંતરથી શેનો ત્યાગ કરી કેવી સ્થિતિમાં રહેવા લાગ્યા? બાહ્ય વ્યવહારની બધી આસક્તિઓ ત્યાગ કરી પુરંજન રાજાની કથાનો વિચાર કરીને બુદ્ધિનો સંગ પણ ત્યજી દીધો. અનાસક્ત સ્થિતિમાં આત્મરૂપે રહેવા લાગ્યા. તપ કરતી વેળાએ ભગવાને આવું કરેલું. કાલ ક્યાંથી વિચરણ શરૂ થયું અને ક્યાં ક્યાં થઈને ક્યાં અટક્યું? કાલ નીલકંઠ વર્ણી ક્યાં હતા અને ક્યાંથી આવ્યા અને આજ ક્યાં પૂગ્યા છે?
કાલે 23મા તરંગમાં નીલકંઠ વર્ણી વડલા નીચે હતા અને 23મા તરંગના એન્ડમાં ગંગાજી પાસે પહોંચ્યા અને 24મું તરંગ સ્ટાર્ટ થયું ત્યારે ગંગાજીથી નીકળ્યા અને પુલાશ્રમમાં પહોંચ્યા.
પૂર બીજું તરંગ 25મું પુલાશ્રમમાં શ્રીહરિનું તપ અને સૂર્યનારાયણના દર્શન. મહામનુષ્ય ચરિત્ર યહ હરિ કે કહત જે હ હરિજન કો હે ધ્યાન કરના વિમુખ કો વિષ સમતે હ મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિના મહાન મનુષ્ય ચરિત્રો હું જે અહીં કહું છું એ બધા ચરિત્રો ભગવાનના જે ભક્તો હોય એને તો ધ્યાનને માટે છે, ખૂબ એનાથી એને સુખ થાય છે. પણ ભગવાનથી વિમુખ હોય, ભગવાનના દ્વેષી હોય, એના બધાના માટે તો આ પરમેશ્વરના કલ્યાણકારી ચરિત્રો પણ ઝેર સમાન છે. એટલે નિષ્કળાનંદ સ્વામીએ ભક્તો ચિંતામણીમાં કહ્યું કે આ ગ્રંથ કોઈને દેશો નહીં આસુરી મતીવાળાને. સમજાણો કે ઘી સાકર હારા પણ કીડા તેનથી મરી જાય. સમજાણો ખારે ખારી પણ હઈને દુખરૂપ, ખીર હારી પણ કૂતરાને પચે નહીં ઉલટી થાય, એમ એવા જે જીવ હોય નાખોડિયા એને આ ચરિત્ર કાંઈ સુખ આપે નહીં, ઉલટાનું દુઃખ દેશ, માટે એને કહેવા નહીં કહેશ. હે ઉત્તમ રાજા, તમે મોટા એકાંતિક ભક્ત છો એટલા માટે શ્રી હરિને આ ચરિત્ર સંભાળીને તમને કહું છું. ભગત હોય એને કહેવાય, ગમે ને વાતો શરૂ ન કરી દેવાય. અદ્ભુત વાત કરે છે અહીંયા શ્રી હરિ ચરિત્ર અનંત તાકી ગત હૈ ભિન્ન ભિન્ન.
શ્રી હરિ ચરિત્ર અનંત તાકી ગત હૈ ભિન્ન ભિન્ન.
સબુદ્ધિ જન લાહં કબુદ્ધિ જન કુ હૈ મોહ કરન.
સબુદ્ધિ જન લાહં બુદ્ધિ જન કો હે મોહ કરન.
કિતને કરન ધ્યાન કિતને શ્રવણ કરન.
કિતને કરન ધ્યાન કિતને હે શ્રવણ કરન.
કિતને હે ગ્રહણ પ્રમાણ ચરિત્ર ગત નહીં એક સબ.
કિતને હે ગ્રહણ પ્રમાણ ચરિત્ર ગત નહીં એક સબ.
ચરિત્ર ગત નહીં એક સબ. શ્રી હરિના ચરિત્ર અપાર છે, તેની વિગત અલગ અલગ છે. સબુદ્ધિ ભક્ત એમાંથી ગુણ ગ્રહણ કરે છે, અર્થાત બુદ્ધિશાળી ભક્તો એમાંથી ગુણ ગ્રહણ કરે છે, અને કુબુદ્ધિ બુદ્ધિ વિનાના અથવા તો ખરાબ બુદ્ધિવાળા આ ભગવાનના મનુષ્ય ચરિત્રોમાં મોહ પામે છે, એને કાંઈ હવળું હૂતું નથી. હવે આદાન સ્વામી ચરિત્રના થોડા વિભાગ પાડે છે. ચરિત્ર બધા જ એક સરખા નથી એવું કહે છે. આમ તો ભગવાનના ચરિત્ર દિવ્ય જણાતું હોય એવું હોય કે પ્રાકૃત જેવું જણાતું હોય એવું હોય, બધું જ એક હરખું ને દિવ્ય ધ્યાન કરવા યોગ્ય છે એમ બધે ગ્રંથમાં લખ્યું છે. ભગવાનની માં હાવ નોર્મલ સામાન્ય ક્રિયા હોય કે બહુ દિવ્ય ઐશ્વર્યકારી ક્રિયા હોય પણ બધી જ ભક્તને માટે ધ્યાન કરવા યોગ્ય છે. પણ આધાન સ્વામી અહીં કંઈક એવી વાત કરે છે કે આપણને એમ થાય કે આ વાત કેમ હશે, એમ સમજાય નહીં. ચરિત્ર બધા જ એક સરખા નથી, કેટલાક હરિચરિત્ર ધ્યાન કરવા યોગ્ય છે, કેટલાક સાંભળવાને યોગ્ય છે, અને કેટલાક પ્રમાણરૂપે ગ્રહણ કરવાને યોગ્ય છે. આમ વિભાગ કર્યા સ્વામીએ. જે મુમુક્ષુ ભક્તો હોય તેણે વિવેક સાથે શ્રી હરિના ચરિત્રને સમજવા વિચારવા, વિવેક વગરના મનુષ્યને તો પશુના સમાન જાણવો. વિવેકવાળાએ આ બધું વિચારવું. વિધિ નિષેધ બિન બાત ન કોવું, હરિમૂર્તિ મેં કબૂ બાધ ન જોવું, જનકી બુદ્ધિ અલ્પતમ રૂપા તેહી કર ભટકત ભવ્ય કૂપા. આટલી તો વાત કરી, બહુ સમજાતી નથી કે કયા ચરિત્ર ધ્યાન કરવા યોગ્ય છે ને કયા માત્ર સાંભળવા યોગ્ય છે ને કયા માત્ર પ્રમાણ તરીકે આપવા યોગ્ય છે, બહુ તો ખબર નહીં પડતી. સ્વામીના મનમાં કાંઈક હશે, શું છે એનો ખુલાસો નથી. વિવેક સાથે સાંભળવા, વિવેક વિનાનો માણા પશુ જેવો છે. પછી એમ કહે છે કે આ જગતમાં વિધિ નિષેધ બિન બાત ન કો, વિધિ નિષેધ વગરની કોઈ વાત નથી. પરંતુ હરિમૂર્તિ મેં કબૂ બાધ ન સૌ, પરંતુ ભગવાનની મૂર્તિમાં વિધિ નિષેધનો કોઈ બાધ નથી. એને આ બાબત લાગુ જ પડતી નથી. બાકી જગતમાં એના સિવાયની કોઈ વાત નથી, પણ ભગવાન એ વાતમાં આવતા નથી. એ વિધિ નિષેધથી પર છે, એને એવું કશું લાગુ પડતું નથી. જનકી બુદ્ધિ અલ્પતમ રૂપા, જીવની બુદ્ધિ હાવ ઝીણી છે એમ. અલ્પ છે એટલું નહીં, અલ્પતમ જરીક જ છે બધા જીવને બુદ્ધિ. તેહી કર ભટકત ભવ્ય કૂપા, એને લઈને આ સંસારરૂપી કૂવામાં જીવ પડ્યા રહે છે, ભટકતા રહે સંસારમાં. જો જો ચરિત્ર કરે હરી જેહી ગાન કરન કો સબ હે તેહી. હવે વાત બીજી કરે છે કે ભગવાન જે જે ચરિત્ર કરે છે તે બધા ભક્તજનો એ ગાવા માટે હોય છે, અને તે માટે સમજી વિચારીને આ ચરિત્ર લખાયા છે. ભગવાનના બધા ચરિત્ર તો મોક્ષની ખાણ જેવા છે, બધા ચરિત્ર મોક્ષની ખાણ જેવા છે. એટલે કોઈ ચરિત્ર સંભળાય નહીં કે ગવાય નહીં એવી વાત નથી, પણ કહેવાનો અર્થ એવો લાગે છે કે ભગવાન અમુક ચરિત્ર ખાસ ભક્તોને ધ્યાન કરવા માટે કરે છે. અલગ અલગ ચરિત્ર છે એમ જે કહેવું છે ને, એની અંદર મને એવું લાગે છે કે ભગવાનના ચરિત્રો અલગ અલગ છે એમ નહીં, પરંતુ ભગવાનના ચરિત્ર કરવાની પાછળ ભગવાનનો હેતુ અલગ અલગ છે, આવું સમજાય છે. અમુક ચરિત્ર ભગવાનના ધ્યાન કરવા જેવા છે અને અમુક ધ્યાન કરવા જેવા નથી, એમ કહેવું ઠીક નથી લાગતું શાસ્ત્રીય દ્રષ્ટિએ. એટલે આનો અર્થ એમ કરી શકાય કે અમુક ચરિત્ર ભગવાન ભક્તને ધ્યાન કરવા માટે જ કરે છે. દાખલા તરીકે કે લીમડા ફરતી ગોળ ઘોડી ગોળ ગોળ ફેરવે, આવી જે અમુક બાબતો હોય છે એ ભક્તોને ધ્યાન માટે જ ભગવાન કરી આપતા હોય છે. પછી એમ કહે છે કે અમુક ચરિત્ર છે એ ગાન કરવા યોગ્ય છે. આપણે સમજીએ છીએ ભગવાન મોટા મોટા સમૈયા કરે, અન્નકૂટ ઉત્સવો કરાવે, અમુક અમુક અદ્ભુત વાતો કરે, બધે વિચરણ કરે, એ બધા ચરિત્ર ગાન કરવા યોગ્ય છે. એ ચરિત્રો બધાને ગાવા માટે ભગવાન કરે છે એમ કહેવાય. અને અમુક ચરિત્ર છે એ પ્રમાણરૂપે ગ્રહણ કરવા માટે કરે છે, એ વાત પણ સમજવી જોઈએ. એમાં દાખલો એવો આપીએ કે ભગવાન શ્રીહરિ પોતે પુરુષોત્તમ નારાયણ હોવા છતાં માની લો કે ક્યારેક એવું ચરિત્ર કરે, સમજાણું કે અમે ત્યાગી છીએ, સ્ત્રીઓએ અમારીથી દૂર રહેવું, તો એ હવ ત્યાગીઓએ પ્રમાણ તરીકે ગ્રહણ કરવા માટે ચરિત્ર છે કે ત્યાગીઓએ સ્ત્રીઓથી દૂર રહેવું. આમ ચરિત્ર અલગ અલગ છે એના કરતાંય ચરિત્ર કરવાનો શ્રીહરિનો હેતુ અલગ અલગ હોય છે એવો અર્થ કાઢીએ તો વધારે મજા આવશે. અમુક ભગવાન લીલા આપણને બધાને ધર્મ શીખવાડવા માટે કરતા હોય છે. ભગવાનના જે જે ધર્મ પાલનના જે ચરિત્રો છે ને એ બધા ધર્મ તરીકે પ્રમાણ કરવા જેવા, અને જે જે વાત ભગવાનની શાસ્ત્રીય હોય છે તે વાત શાસ્ત્રની રીતે પ્રમાણ કરવા જેવી હોય છે એમ લેવું, એ હેતુથી ભગવાનનું એ ચરિત્ર હોઈ શકે. અને અમુક તો ભગવાન ખાસ પોતાના ભક્તને ધ્યાન કરવા માટે ચરિત્ર કરતા હોય છે, કે ભક્તો ધ્યાન કરે. અને અમુક ચરિત્રો એવા હેતુથી કરતા હોય છે કે આ ચરિત્ર ભવિષ્યમાં લોકો ગાશે, સાંભળશે ને એમાં એને મજા આવશે ને એનો એ રીતે મોક્ષ થશે. આમ ચરિત્ર અલગ અલગ છે, એના કરતાંય ચરિત્ર કરવાનો હેતુ અલગ અલગ છે એ માણસે સમજવો જોઈએ. પરંતુ આખીર એક જ હેતુ છે, જીવનું કલ્યાણ થાય. ધ્યાન કરાવીને કે ચરિત્ર ગવડાવીને કે ચરિત્રનું પ્રમાણ કરાવીને જીવને સદ્રસ્તે લવડાવીને પણ છેલ્લે જીવનું ભલું કરવું, કલ્યાણ કરવું, એવો ભગવાનનો એક જ હેતુ છે. આમ દરેકે હરિચરિતામૃત સાગર ભણવું, સમજવું, હૃદયમાં ઉતારવું. આમ અર્થ એટલા માટે કાઢ્યો કેમ જે સ્વામીએ વિભાગ તો પાડી દીધા ચરિત્રના, અને પછી પાછા તરત એક માંડ્યા કરવા, યોગ્ય અયોગ્ય હરિચરિત્ર જે હા ગાન કર મોક્ષ પાવે એ તે હા, એમ માંડ્યા કહેવા. કે ભગવાનના ચરિત્ર યોગ્ય હોય કે અયોગ્ય હોય તેનું જો ગાન કરવામાં આવે તો ગાન કરનારાનો મોક્ષ થાય છે. સર્વે ચરિત્ર જીવને માટે મોક્ષની ખાણ જેવા છે. ભગવાન સિવાયની વાતો તો પાર ન પામી શકાય તેવી અનંત પ્રકારની અનંત છે, પણ અંતે તો તે નરકના દ્વાર જેવી છે. ભગવાન સિવાયની વાતો પાર ન પામી શકાય એટલી અને પાર ન પામી શકાય એવી અનંત પ્રકારની છે, પણ અંતે તો તે નરકના દ્વાર જેવી છે. ઇન્ટરનેટમાં આવું બહુ છે, અનંત પ્રકારનું અંદર જાણવા જેવું, અનંત પ્રકારનું લાંબુ લાંબુ વિચારવા જેવું, સમજવા જેવું, વિધવિધ જ્ઞાન આપે એવું ઇન્ટરનેટમાં બહુ છે, પરંતુ અંતે તો તે નરકના દ્વાર જેવું છે. કેમ જે જો ભગવાનનો સંબંધ નથી તો એ જ્ઞાન, એ જાણકારી, એ માહિતી, એ જનરલ નોલેજ કે કહેવાતી કળાઓ કે કહેવાતી બધી ઐતિહાસિક ઘટનાઓ જીવને કંઈ સુખ આપતી નથી, કંઈ ભલું કરતી નથી, ઉલટાના લક્ષ્યરાશિમાં અને નરકમાં નાખે છે. જિજ્ઞાસા તો એ જ સારી જે ભગવાન સંબંધી હોય. હવે સાધુને સ્ત્રી સંબંધી જિજ્ઞાસા શું કામની, બોલો. સાધુ બ્રહ્મચારી હોય અને ગૃહસ્થની જિજ્ઞાસા શું કામની, જેને એ માર્ગે જવું જ નથી, એને એ જોતું જ નથી, પછી એના વિચારો શું કરવાના, કે મારે એ જોતું જ નથી તો મારે એને જાણીને શું કામ છે અને એને વિચારીને શું કામ છે. મહારાજે વચનાવતમાં શબ્દ વાપર્યો છે કે જે માર્ગે જવું નહીં, જે ગામ જવું નહીં, એનું નામ પૂછીનું કામ, ધાડ લઈને એક ગાય કાપીને અળગું જ કરે. એમ વિવેકી માણસ એને કહેવાય કે જેને જે વાતની જરૂર છે તેને જ જાણે. જે માણસને બુદ્ધિ નથી અને જિજ્ઞાસા છે એને વિવેક વિનાનો જિજ્ઞાસુ કહેવાય. એને એક જ ભૂખ રહે, જાણવું જાણવું જાણવું, જ્યાં હોય ત્યાં, જેને તેને જેવું હોય એવું, શું યોગ્ય અયોગ્ય એ કાંઈ જાણ્યા વિચાર્યા વિના શું છે, શું હશે, હે હું બસ જાણી લેવું. એટલે પણ તારે કામનું છે કે નહીં, તારે જાણવા યોગ્ય છે કે નહીં, એ જાણવાથી તારું ભલું થાય એમ છે કે નહીં, એ જાણે તું શું એમાંથી શીખીને વળી ખાટી જવાનો છો, આ બધું કાંઈ વિચાર્યા વગર બસ જાણવું જાણવું. અરે ભાઈ, ઇન્ટરનેટમાં તો બહુ બધું છે, આંખો દી ઇન્ટરનેટ ઉપર બેહીને આંખો ફોડ્યા કરે, સમજ્યા હેણ્યા વગેરેનું ઓલી વેબસાઇટ ને ઓલી વેબસાઇટ ને ઓયલું ખોલે ને ઓયલું ખોલે ને ઓયલું જોવે ને ઓયલું જોવે ને એમ નામ કરતા કરતા મગજને સમયને જિંદગી બધું બગાડીને બેસે આજ માણસો. હા, જીવનમાં ઉપયોગી હોય તો જરૂર જાણો, ના કંઈ નથી. છાપામાંય તમારે કામનું કે ઉપયોગી સારું જે કાંઈ હોય તે તમે જોઈ લો, જાણી લો, એની કોઈ ના નથી. પણ ઘણાને તો પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી છાપું વાંચી જવું બસ નિયમપૂર્વક. શું કરવા, બસ જાણીએ શું છે હું. એટલે પણ તારે હું કામનું છે બધું, આમાં વિભાગ હોય, આના કામનું આના કામનું, તું બધું વેચ વેચ કરે લાગટ. અને કારણ એટલું જ જિજ્ઞાસા જાણવાની ભૂખ, આંખો ફોડે, મફતનો સમય બગાડે, આખી જિંદગી આખા છાપા વાંચી વાંચીને એ શું મોટું જબર કામ કરી નાખવાનો છે, શું એને એમ જ મળી જવાનું છે કે એ શું પોતાના જીવનું ભલું કે કોઈનું ભલું કરી નાખવાનું છે, ખોટી ખૂટે એવો છે. અને ડાયા માણસો ખૂબ વિવેકપૂર્વક ચોકસાઈથી એવું સમજે છે કે આ છાપાના 32 પાના એમાં મારા કામનું મારે જાણવા જેવું આ પેજનું પેજ નંબર ઉપર અહીંયા આટલું જ હોય, એટલું જોઈ લે. બાકી આખી દુનિયાનો ઉકરડો પોતાના મગજમાં ઠાલવી અને મગજને કરચરા પેટીનું રૂપ આપવાની જરૂર છે? એમ જ ડાયો માણસ છે તે પણ વેબસાઇટમાંથી ઇન્ટરનેટને ખોલી જેટલો ભાગ એને કામનો હોય એટલો એ જાણી જોઈ લે, બાકીનું તરત જ બંધ કરી દે. એ હડો પોતાના મગજમાં આંખો દ્વારે કાનની વૃત્તિ દ્વારે કોઈ દી ખેંચીને અંદર ગાલે જ નહીં. આને વિવેકી પુરુષ કહેવાય. અને આ વિવેક પ્રથમના 16મા કે 15મા વચનામાં લખ્યો છે કે પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થને સેવે જ નહીં. 16મા પોતાને બંધન થાય એવું એ ગ્રહણ કરે જ નહીં, જાણે જ કે આમાં મને ખોટ જ પડે ને આમાં મારે મારો ધ્યેય સિદ્ધ કરવો છે ને એમાં આ વાત નડે જ મને. એવું કરવા એ ધંધો કરવો જોઈએ. આપણા જીવનમાં એક વાત તો નક્કી હોય ને કે આપણે આઈ જવું છે, આવા થવું છે, એને માટે આમ રહેવું છે. આ તણવાનું પાકું કરી નાખવું પડે ને કે મારે આઈ જવું છે, આવા થવું છે, એને માટે આમ રહેવું છે. પછી પોતાનો ધ્યેય ભૂલી અને આ દુનિયાની જે તે બાબતને જાણ્યા કરે ને ગમે તે મગજમાં ઘાલ્યા કરે પછી તો છે ને દુઃખ બહુ આવે. માટે આ વાત ધ્યાનમાં લેજો, સમજા કે ભગવાન સિવાયની વાતોનો કોઈ પાર નથી, એ વાતોનો પાર પામી શકાય એમય નથી. એવી તો અનંત પ્રકારની અનંત વાતો છે પણ અંતે તો તે નરકના દ્વાર જેવી છે. નરકના દ્વાર જેવી ભગવાનના સંબંધ સિવાયની વાતો છે. આને ધ્યાનમાં લેવી એટલે એની જિજ્ઞાસા ટળી જાય તરત જ. સમજ્યા, મળ છૂથીને હું એમાં જાણવાનું, આ બધી નરક જેવી છે એમાં હું જાણવાનું બધું. એ બધું હોય જ એમ જ હોય બધું, આપણે હું એનું કામ છે એમ મનમાં રાખવું જોઈએ. હા, પછી બોલો, અતિ લોભિયો માણસ જેમ ઘરમાં છે ને, કોઈ પણ વસ્તુ તૂટી જાય ભાંગી જાય તોય પણ બધી વસ્તુને એમનામ ઘરમાં સાચવી જ રાખે, ત્યારે ઘરના કોક ક્યારેક કહે પણ હવે આ ટીવી બગડી ગયેલું છે તો આને નાખી દો ને તો ના, ક્યારેક કામ લાગે કે હવે આ રેડિયો કેદાડાનો હાલતો નથી ને હવે આપણે નવો લઈ લીધો છે તો આ જૂનો કોકને દઈ દો ને કાં ભંગારવાળાને દઈ દો તો કે ભલ પીડ્યો, ક્યારેક કામ લાગે. એમ લોભિયા માણસને કોઈ પણ વસ્તુ ઘરમાંથી નીકળીને વહી જાય ને ગમે નહીં, જાવા જ ન દે ને. તે લોભિયાના ઘરમાં તો ઢગલે ઢગલા બધા આમ છે ને રૂમો ટાઈટ થઈ ગયા હોય, એવો બધી કાઢે જ નહીં. જેમ લોભિયાને કોઈ પણ વસ્તુ ઘરમાં જ જવા દેવાનું મન નથી થતું, એમ ખોટી જિજ્ઞાસાની ભૂખવાળા માણસને કોઈ પણ વસ્તુ જાણ્યા વગરની જાવા દેવાનું મન જ નથી થતું. બધું જાણી જ લેવું. હા, એમાંય કોઈ એમ કીધું કે આ તમારે જાણવા જેવું નથી તો તે પહેલું જાણે ના, કેમ પડે એમાં શું છે? માણા માતરને આવો સ્વભાવ છે, હાવ ખોટો બિનજરૂરી. પણ ભગવાન સિવાયની જિજ્ઞાસા નરકનું દ્વાર છે. હે રાજા, જમપુરીનો દરવાજો બંધ કરાવવા માટે તો હું આ હરિચરિત્રની વાત કહી રહ્યો છું. મુક્તાનંદ સ્વામીની વિશાળતા જુઓ કે જીવ જે જમપુરીમાં જઈ રહ્યા છે ને, મારે એ ગેટ બંધ કરી દેવો છે, જમપુરીનો દરવાજો બંધ કરી દેવો છે. એટલા માટે આ હરિચરિત્રની વાતો કહું છું. ભગવાનનું સ્વરૂપ કે ચરિત્ર સિવાયના અન્ય સાધન, કરોડોનું દાન કરો, ગમે એટલા વ્રત તપ કરો કે ગમે એટલા યજ્ઞ યાત્રા વગેરે કરો, પરંતુ તે જમપુરીને ટાળતા નથી. ભગવાન વિના તે કોઈ જમપુરીને ટાળતા નથી. જમપુરી તો ભગવાન જ ટાળે છે. અને આ બધું જે લખ્યું અહીંયા, દાન તપ યજ્ઞ વ્રત વગેરે, એ ભગવાન માટે કરાય, જમપુરી ફંપુરી ટાળવા ન કરાય. કેમ જે એનાથી જમપુરી ફંપુરી ટળે નહીં, એનાથી ભગવાન પ્રસન્ન થાય. અને ભગવાન રાજી થાય તો જમપુરી ટાળે, જન્મ મરણ ટાળે, કારણ શરીર ટાળે, આપણી વૃત્તિઓ પોતાની મૂર્તિમાં પોતે જ અલૌકિક દર્શન દઈ જ્ઞાન દઈને ખેંચીને વાળે. ભગવાન બધું કરી શકે, આ વ્રત તપ કાંઈ કરી શકે નહીં. માટે ભગવાન માટે વ્રત તપ કરવા, ભગવાન વિના તો આ બધા કશા જ કામના નહીં. વ્યાસ આદિ જે ઋષિઓ થયા તેમણે વિવિધ પ્રકારના ગ્રંથ લખ્યા, ગણતા ગણતા પાર ના આવે એટલા બધા ગ્રંથ એમણે લખ્યા છે. તે ગ્રંથોને અનેક વાર વાંચવાથી કે વિચારવાથી જેમ તેમ કરીને પણ મનને હરિના ચરણોમાં રાખવું જોઈએ. આ બધા ગ્રંથોને અનેક વાર વાંચવાથી વિચારવાથી જેમ તેમ કરીને પણ મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું જોઈએ, આ સિદ્ધાંત છે. બીજી ત્રીજી જિજ્ઞાસાઓમાં મન રખડ્યા કરે ત્યારે ભગવાન ક્યાં તમને સાંભળે છે? બધાય ગ્રંથોનું તાત્પર્ય તો ભગવાન અખંડ સંભાળવા એટલું જ છે. ભગવાન જાણવા, ભગવાન જાણવા. જિજ્ઞાસા જેને હોય ને એણે ભગવાનને જાણવામાં વાળી દેવી, અને બીજું જાણવા બાબતનો એને અભાવ રાખવો. જિજ્ઞાસા ત્યાં સુધી સારી છે જ્યાં સુધી ભગવાનને જાણવા પૂરતી મર્યાદામાં એ રહે. મર્યાદા ઓળંગી જાય એટલે એ જિજ્ઞાસા પણ ઝેર છે. માટે જો જીવ બીજું ચીજું બધું જાણ જાણ કરવાની ઈચ્છા રાખે, અનંત પ્રકારની વાતો અનંત પ્રકારે જો જાણ જાણ કરે, તો હાવ ચોખ્ખી વાત છે કે ભગવાનમાં એના ચિત્તની વૃત્તિ રહે નહીં. અને ભગવાનમાં એનું મન રહે નહીં તો એ ભગવાનને શું જાણે? કેમ જે ભગવાનને પ્રેમથી અખંડ સંભાળે છે તે જ ભગવાનને જાણે છે, એમ ભાગવતના સવેદ ધાતુ પદવીમ પરસ્ય આ શ્લોકમાં કહ્યું છે. માટે ભગવાન શ્રીહરિના ચરણમાં જેમ તેમ કરીને પણ મનને રાખવું જોઈએ. બીજી બધી અનેક વાતોને કહીને કે દેખાડીને જોરપૂર્વક મનને શ્રીહરિના ચરણમાં રાખવું, અનંત બાત દેખાય કે ઓરા હરિચરણ દેત ચિત્ત જોરા, જું ચિંચુક કે પાત અનંતા, ગિનત ન કહું પાર લહંતા, એક સોથરકો કરે વિચારા, તામે ફલ ફૂલ આય ડારા, હરિચરિત્ર હરિમૂર્તિ હરિપદ પંકજ જોઈ, હરિવચન જો જો કહે સબ હે મૂર એક સોય. જેમ આંબલીના ઝાડ ઉપર અનંત પાન હોય છે તેનો ગણવાથી પાર આવતો નથી, પણ વિચાર કરીને જોવામાં આવે તો જણાશે કે બધા જ પાંદડાનો આધાર થડ એક જ છે, અને તે થડને આધારે જ ડાળીઓ, ફળ, ફૂલ અને પાન બધા જ રહ્યા છે. આ દાખલો દીધો. તેમ શ્રીહરિના ચરિત્ર એક, એમની મૂર્તિ બે, એમના ચરણકમળ ત્રણ, અને એમના વચન આ ચાર, બધા જ એક શ્રીહરિ રૂપી મૂળને આધારે છે. આ બધું શ્રીહરિ રૂપી મૂળને આધારે છે. મૂરડાર ફલ પાત હરી, ફૂલ બીજ હી જેહુ, સબ મે રસ એક હે, રૂચે સો ખાઓ તેવું. મૂળ, ડાળીઓ, ફળ, પાન, ફૂલ અને બીજ આ બધું ભગવાન શ્રીહરિ જ છે. સમજાણું? ઘણીક રામાનુજાચાર્યની છાંટ આવે છે, ઘણીક શંકરાચાર્યની છાંટ આવે છે, પણ વિવેકીજનો એ વિવેકપૂર્ણ જ્ઞાન સમજવું. શ્રીહરિની મૂર્તિ, એમના ચણકળ, એમના વચન, એમના ચરિત્રનું મૂળ આધાર ભગવાન છે. એમ જે વાત કરે છે ને, જ્યાં રૂપ સ્વરૂપ જાણે આમ આમ કરીને સ્વરૂપને આધારે રૂપ છે એવી વાત કરતા એવું લાગે. શ્રીહરિની મૂર્તિ પણ શ્રીહરિને આધારે છે એમ કીધું. મૂર્તિ એ શ્રીહરિ છે, વાત તો એમ છે, રામાનુજની છાંટ જેવું છે. ટૂંકમાં સ્વામીને જે કહેવું છે એ સમજો. એ એમ કહેવા માગે છે, મૂળ, ડાળીઓ, ફળ, પાન, ફૂલ અને બીજ આ બધું ભગવાન શ્રીહરિ જ છે. હવે અહીંયા શંકરાચાર્ય જેવું કીધું, એ બધું ભગવાન જ છે, પણ વિવેક કરી લેવો કે બધું ભગવાનને લઈને જ છે. બધું ભગવાનને લઈને જ છે. બધામાં એક જ રસ છે, જેને જે રૂચે તેનો તે ઉપયોગ કરે. મૂળમાં, ડાળીમાં, ફળમાં, પાનમાં, ફૂલમાં, બીજમાં બધામાં એક રસ હોય, પણ કહેવાનું ભાવ એ છે કે બધામાં એક ભગવાન જ છે એમ જોતા શીખો. સમજાણું? ભાવે લિયો હરિ નામ, ભાવે ધ્યાન હિ કરો તેહી, સેવા કરો નિષ્કામ, હરિબચન દ્રઢ મગ રહી. હવે એ ચારેયનો છે ને પાછો અહીંયા આ રીતે અર્થ કરે છે કે કાં તો તમે ભગવાનનું નામ લ્યો, કાં ધ્યાન કરો, કાં નિષ્કામ સેવા કરો, કાં ભગવાનના વચન પાળો, તમને ભગવાન મળશે. કેમ જે એ બધી વાત ભગવાન પમાડનારી છે. સમજાણું? કેમ જે એ બધાનો આધાર ભગવાન છે. ગમે તે કરો, એ સર્વેમાં એક જ વાત રહી છે, ભગવાનનો સંબંધ. સમજાણું? મૂળ, થડ, ફળ, ફૂલ બધા જેમ એક ઝાડને આધારે છે, એમ આ બધું જ ભગવાનને આધારે છે. ભગવાનનું ધ્યાનય ભગવાનને લેન છે, ભગવાનનું નામય ભગવાનને લેન છે, ભગવાનના વચનય ભગવાનને લેન છે, ભગવાનના ચરિત્રય ભગવાનને લેન છે. માટે એમાંનું ગમે તે કરો, તમને ભગવાન મળશે એવું કહેવા જાય છે. હવે એમને જે કહેવું છે એ વાત આવી કે આ બધી વાત બરોબર છે, એમાંય ભગવાનના આજ્ઞા વચન તે તો મજબૂત કિલ્લો છે. વચનને દઢપણે કરીને ગ્રહણ કરી રાખવા, તેને આશરે રહીને જ બધું કરવું, તે આધારને તજવો નહીં, અને તે આજ્ઞા વચનથી જ બધી સફળતા મળે છે. લ્યો, તમે ધ્યાન કરો, તમે નામ જપ જપો, તમે નિષ્કામ સેવા કરો, જે કરવો એ કરો, સમજાણું, ચરિત્ર ગાવ, પણ વચનરૂપી વજ્રના કોટમાં રહીને કરજો, સમજ્યા? બહાર જતા નહીં. તમારી બધી જ ક્રિયા હરિદીક્ષિત હોવી જોઈએ. ભગવાનની મરજી આજ્ઞા અનુસાર હોવું એને હરિદીક્ષિત કહેવાય. પોતાના ગુરુની મરજી આજ્ઞા અનુસાર હોવું તે ગુરુદીક્ષિત કહેવાય, સમજ્યા? અને પોતાની ઈચ્છા પ્રમાણે જે હોવું તે સ્વભાવ દીક્ષિત કહેવાય. નિજ રુચિ દીક્ષિત, નિજ મન દીક્ષિત, નિજ મન રુચિ સ્વભાવ દીક્ષિત કરવું એના કરતાં હરિદીક્ષિત યા તો ગુરુ દીક્ષિત કર્મ કરવું એ હો દરજ્જે શ્રેષ્ઠ છે અને અતિ કલ્યાણકારી છે. માટે એની બહાર નહીં જવામાં જ સર્વે સફળતા પ્રાપ્ત થાય છે. હવે શ્રીહરિની વાત કહું છું. આટલી હોળ ચોપાઈ સુધી મુક્તાનંદ સ્વામી રાજાને આવું બધું કહેવા માંડ્યા, ઝબરું ઝબરું બોલ્યા. તો સુનને વાલે કો બહોત ઇન મેં સે મિલેગા, એમણે એની મસ્તીમાં લખ્યું છે, પણ આપણને તો બોલકરથી બહુ રસ મળે એવું છે, રસ લેતા આવડવું જોઈએ. હવે શ્રીહરિની વાત કહું છું, જે સાક્ષાત પુલાશ્રમમાં રહ્યા છે. શ્રીહરિ જ્યારે જે ફળ ફૂલ વગેરે મળી આવે ત્યારે તે જમી લેતા. ત્યાંના નિવાસી તપસ્વીઓ શ્રીહરિની રીત જોઈને વિસ્મય થઈ જતા. તેઓ જે પરસ્પર બોલતા હતા તેને હું તમારી આગળ કહું છું, સાંભળો. અરે શું આ બટુક છે તે તપ કરવાની ઈચ્છાથી અહીં આવેલા પ્રહલાદજી તો નહીં હોય ને? રામદાસ, આ બધા તપસ્વીઓ એકાબીજી યારે વાતો કરે છે, અથવા તો તપ કરવા સ્વયં ધ્રુવ આવ્યા લાગે છે, કાં તો આ કાર્તિક સ્વામી આવ્યા છે, કે બીજા કે મને તો સુખદેવજી હોય એવું લાગે છે, તો કહો કે મને નારદજી લાગે છે. ત્યાં તો એક સંત બોલ્યા સનકાદિક ઋષિ આવ્યા છે, ત્યાં બીજો કે સનકાદિક તો ચાર હોય, ત્યાં કે હા કાં દત્તાત્રેય ઋષિ હશે કદાચ એ હોય, ત્યાં એક કે આમ તમને કહું મને લાગે છે, તો બોલો ને, મને તો ખુદ નારાયણ ઋષિ આવ્યા હોય એવું લાગે નરના ભાઈ. અમે અમારા મનમાં નીચે કરી લીધો છે, તેમના વિના આવું તપ કરવા માટે કોઈ સમર્થ ન થાય. આ વર્ણી અતિ ભારે અને કઠિન તપ કરી રહ્યા છે, કોઈ કાચા પોચા હોય તો ન કરી શકે, હારી જાય હારી, સમજાણો? આમનું મુખ તો જુઓ, પૂર્ણચંદ્રના જેવું શોભે છે. ઓહો, જોવા માત્રથી જ તેમાં મન લોભાઈ જાય છે. અરે અમે મનમાં વિચારી જોયું કે બ્રહ્માની સૃષ્ટિમાં આ વર્ણિના જેવો બીજો કોઈ નથી. તેમણે એવું તપ આરંભ્યું છે, એવું તપ આરંભ્યું છે કે કોઈ મનુષ્યથી આવું તપ થઈ શકે જ નહીં. આના તપ આગળ આપણું તપ તો છોકરાની રમત જેવું લાગે છે. ઉંમરમાં નાના બાળક દેખાય છે, પણ તેમાં મોટેપ ગણી રહી છો તેમને જોઈને. અરે એમને જોઈને અત્યંત વિસ્મય થાય છે. એવું તપસ્વી લોકો બોલતા હતા કે આવું તપ પરમેશ્વર સિવાય બીજા કોઈથી થઈ શકે નહીં. વર્ણિનું અત્યંત કઠિન તપ જોઈને જે તપસ્વી મુનિજનો હતા તે તો પ્રભુને બહુ દુઃખ થતું છે આવું સમજીને તેઓ મનમાં દુખાતા હતા. ભગવાનની હારે એ જ ને કે આવું તપ કરે છે કેટલું દુઃખ થતું છે એમ કરીને લાગણી વસાત દુખાતા. ભક્તિ અને ધર્મ બંને દિવ્ય દેહ શ્રીહરિની પાસે જ રહેતા હતા. તે બંનેને પુત્રરૂપ હરિ ઉપર અત્યંત દ્રઢ હેત હતું, તેથી તેઓ અખંડ નિવાસ કરીને સાથે ને સાથે રહેતા. અત્યંત કઠોર તપથી શ્રીહરિને અતિશય કૃશ થઈ ગયેલા ભાળ્યા શ્રીહરિનું શરીર હુકાઈ ગયેલું જોયું. ભક્તિ ધર્મ બંને પોતાની આંખોથી તે જોઈને દીન થઈ જતા, પણ પુત્રને કશું કહી શકતા નહીં કે થોડુંક ખાઈ લો કે આવું તપ ન કરો. જોવે દીન થઈ જતા કે હવે ઘણું થઈ ગયું બંધ કરો, પણ ધર્મ ભક્તિ એકી બોલી નહોતા એકતા. શ્રીહરિ ઉપર અતિશય હેત હતું તેથી નિરંતર પાસે ને પાસે રહેતા હતા. તમે અજર અમર અને અવિચળ સદા રહો આવા આશીર્વાદ દેતા હતા. શરીર એટલું બધું દુર્બળ થઈ ગયું હતું કે જે જોયું જતું ન હતું. શરીરમાં રતિભાર પણ રૂધી રહ્યું નહોતું. નખથી શિખા પર્યંત ભાગમાં નાડીઓ નિરાળી દેખાતી હતી. આશીર્વાદ દેતા હતા, સુખી રહો એમ, પણ બોલતા નહોતા. એ હાડકા દેખાતા, ક્યાંય માંસ રહ્યું નહોતું, હાડ સાથે ચોટેલી ચામડી જ એકમાત્ર બચી હતી. દેહને જોતા એમ લાગતું કે હવે દેહ કોઈ પણ રીતે રહેશે નહીં, એમ જોનારા લોકો કહેતા હતા. શ્રી હરિ આમ શરીરથી તપ આદર્યું હતું, મુખે ધીરે ધીરે ગાયત્રીનો જપ કરતા રહેતા હતા. પોતે ભગવાન હોવા છતાં ભાવનાથી સૂર્યનારાયણનું ધ્યાન કરતા હતા. આ રીતે હંમેશા તપ કરતા શ્રી હરિને કોઈ લેશ માત્ર પણ ઓળખી સમજી શકતા નહીં. ક્યાં અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ અક્ષરાધિપતિ સર્વે અવતારનું કારણ પુરુષોત્તમ નારાયણ છે, આવી સમજ નહોતી આવતી. લેશ માત્રય નહીં. ચાર માસ સુધી હાથ ઊંચા રાખીને મસ્તક ઉપર પડતી વરસાદની ધારાઓને સહન કરી ચોમાસાના ચાર મહિને સૂર્યને તત્કાળ પ્રસન્ન કરવા માટે તેમની ઘણી જ ઉપાસના ભક્તિ કરી. કાર્તિક સુધી પ્રબોધિની એકાદશી હતી, તે નિમિત્તે રાતે જાગરણ કર્યું. તે વખતે સૂર્યનારાયણ અત્યંત પ્રસન્ન થયા, પ્રગટ થઈને આવ્યા અને દર્શન દીધા. સ્વરૂપ અત્યંત સુંદર હતું, અંગો અંગની શોભા અનુપમ હતી. બે હાથમાં અલગ અલગ બે કમળ હતા, નંગ જડિત મુંગટ માથે હતો ધન્ય સૂર્યનારાયણ. બંને હાથમાં સોનાના કડા પહેર્યા હતા, ભુજા ઉપર બાજુબંધ બાંધ્યા હતા, કાનોમાં સુશોભિત નંગ જડિત અને તેજના અંબાર જેવા કુંડલ પહેર્યા હતા. મંદ હાસ્યથી મુખ શોભતું હતું, કરુણાથી ભર્યા નેત્ર હતા. આવા સૂર્યનારાયણ પ્રગટ થયા અને આવીને દર્શન દીધા ત્યારે અત્યંત પ્રસન્ન થઈને દીન દયાળ શ્રી હરિ ધ્યાનમાંથી બહાર આવી ગયા. શ્રી હરિએ ભક્તિભાવથી સ્વયં દંડવત પ્રણામ કર્યા સૂર્યદેવને. અત્યંત નિર્મળ મતિવાળા અને નિષ્પાપ સ્વરૂપ શ્રી હરિનો કંઠ ગદગદ થઈ ગયો, શરીરની શુદ્ધબુદ્ધ ભૂલી ગયા, અતિશય રોમાંચિત થઈ ગયા. બુદ્ધિ અત્યંત વિશુદ્ધ હોવાથી બંને આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. બુદ્ધિ બહુ વિશુદ્ધ હતી ને એટલે આંખોમાંથી આહોડા વહેવા માંડ્યા. જેની બુદ્ધિ વિશુદ્ધ ન હોય એને રડવું ન આવે, બોળ કરે ઘણી વખત તો, પણ મેલી બુદ્ધિવાળા કપટી માણસને છે ને રડવું ન થતું. નિખાલસ વિશુદ્ધ માણસને મોટાની આગળ આહુડાની ધારો થઈ જાય છે. જોજો, ઘણા રડવા સારું કોશિશ કરે, પણ જેની પાસે રડવું છે એનો ભરપેટ મહિમા જોઈએ તો આહુડા આવે. જરા કઈ એને પ્રત્યે તુચ્છતા થઈ ગઈ હોય ને તો પછી રોવું ન આવે. સહેજ જઈ અભાવ આવી ગયો હોય ને એનો તો પછી એની આગળ હૃદય ગળે નહીં ને આહુડા નીકળે નહીં. હૃદય દોષિત થઈ જાય અને એવા મેલ હોય ને પેટમાં એટલે પછી રોવું તો ન જ આવે. વિશુદ્ધ હૃદયવાળાને આંખમાંથી આહુની ધારું થાય. નિખાલસ હૃદયવાળો મહિમાવાળો પ્રેમથી રડી શકે અને રડીને જ એ હામાની પ્રસન્નતા લૂંટી શકે, રાજીપો કમાઈ શકે. મોટાની આગળ દીન થવું, હાથ જોડવા, દંડવટ કરવા, આહુડા પાડવા અને નિખાલસપણે બધું કહી દેવું, આ સીધે સીધો વગર મેને તે મોટાનો રાજીપો ખજાનો લૂંટવાની વાત છે. આ લૂંટવાની વાત છે, સહજમાં ખજાનો લૂંટવાની વાત છે. પણ અહંકારીથી કપટીથી મેલાથી જેને મોટા પ્રત્યે તુચ્છતા છે કે અભાવ અવગુણ આવી ગયો છે એવાથી આ રાજીપો આ ખજાનો સહેજય લૂંટી શકાતો નથી, મેળવી શકાતો નથી, પામી શકાતો નથી. એમાંથી એ કોડી એને ન મળે. બોલો, અહમની દિવાલ આડી હોય, કપટની દિવાલ આડી હોય, સમજ્યા, અભાવની દિવાલ આડી હોય, તુચ્છતાની દિવાલ મોટા પ્રત્યે આડી હોય, હલવાઈને બેઠો હોય, ઘૂંચવાય ઘણો, બળે ઘણો, વળ ઘણો ખાય, પણ એ મોટાની પ્રસન્નતા બે હાંડા પાડીને દીન થઈને નિખાલસ થઈને લઈ ન શકે. અહંકાર જેવું કોઈ કાતિલ ઝેર નથી. જેને અહંકાર રૂપી ઝેર ચડેલું છે ને એને તો ભાઈ ભાઈ કોઈ વાતે શાંતિ ન હોય, પીડાનો પાર ન હોય. અહમ તો મારું બેઠું છે ને ભગવાન આરે ભટકાડી દે તો પછી ભગવાનના સંતો ભક્તો આરે ભટકાડે કે એનો અભાવ લેવડાવે કે એની આરે અંદરથી ઠોંસ કરાવે, એમાં કહેવું હું? એમાં વળી નવાય હું? હા, ભગવાનના મોટા મોટા ભક્તો ભક્તિ કરીને બહુ મોટું સામર્થ્ય પામ્યા, પરંતુ અહંકાર ન ટાળી શક્યા એને કારણે એમાંના કેટલાક અસુર થઈ ગયા. ભગવાનને ભગવાનના મોટા ભક્તો સંતો આરે જ અથડાણા, એનો જ દ્રોહ કર્યો, એને જ કુરાજી કર્યા, જેના પાસેથી સામર્થ્યને સુખ ને દૈવત પામ્યા હતા એને જ પાછા કુરાજી કર્યા, એના શાપ લીધા, એના જ હૃદય દુખવીને અંતર આસુરી કરીને છેવટે અસુર થયા, જય વિજય વગેરે એવી કેટલીક કથાઓ છે. દુનિયામાં મોટા મોટા જે અસુરો થયા ને એ પૂર્વે બધા મહાન ભગત હતા, પણ અહંકાર ન ટાળી શક્યા ને એટલે કાંઈનો કાંઈ થઈ પડ્યું, બોલો આખું ઊંધું થઈ પડ્યું. માટે આ માર્ગે હાલેલાએ હવ પહેલાં તો અહંકારને નાથવો, એને ગમે એમ દંડા મારીને કંટ્રોલમાં લેવો પડે, પછી જ આમાં આગળ વધાય. આમાં અહમ હોતા આગળ વધી જાય ને તો વધી તો જવાય, મોટા તો થઈ જવાય, સામર્થ્ય ભજન કરીને સેવા કરીને પામી લેવાય, પણ પછી અહંકારને કંટ્રોલમાં લઈ શકાય નહીં અને વધારે પડતો બળવાળો થઈને બહુ તોફાન કરે. માટે પહેલું કામ તો આ કોડાને ટીપી નાખવાનું દાયા માણસોએ કરવું જોઈએ, પછી જ બીજી બધી સેવા કે સત્સંગ કે આગેવાની કે મોટાઈ કે બધું જે કરવું હોય કરાય. પણ આ અહમને તો મારા દીકરાને જરાય છટકવા ન દેવાય, છૂટું ન મુકાય. એવો અહમનો કીડો માથામાં હળવળે, એવો હળવે જ્યાં ત્યાં મોટાની હારે એવો અથડાય, એવો અથડાય, વાતની વાતે આમને તેમને ઉલ્લા ઉલ્લેલ કરે મગજમાં. હો જેને પકડાતું એને પકડાય, દેખાતું એને દેખાય કે આ મારું અહમ જ મારા માથામાં ઠેકડા દેશ, બીજા બધાને શાંતિ છે ને મને હક જ નથી, એનું કારણ મારું અહમ છે, બીજું શું છે. આ અહમને હું સંપૂર્ણપણે નહીં મારું તો એ મને માર્યા વગર નહીં મૂકે. કોકનો દ્રોહ ને કોકનો અભાવ લેવડાવીને સત્સંગમાંથી ગોથું ખવડાવશે અને કાં તો ભક્તો સંતોનો દ્વેષી બનાવીને દ્રોહ કરાવીને છેવટે અસુર બનાવી દે, કોકનો શાપ લેવડાવીને. અહમ જેવી કોઈ ભૂંડી બલા નહીં. બોલો, શ્રી હરિનું હૃદય વિશુદ્ધ હતું એટલે બે આંખીઓમાંથી આહુની ધારા વહેવા લાગી. કરુણાનિધિ બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. મન પ્રસન્ન થયું. ન કળી શકાય એવા શ્રીહરિની ગતિ સ્થિતિને કોઈ સમજી જાણી શકે, ન સમજી જાણી શકે. ઇતિ સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં પુલ્હાશ્રમમાં શ્રીહરિનું તપ અને સૂર્યના દર્શન વગેરેનું નિરૂપણ કર્યું. એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.